पवन पवन पवन
વાલા શ્રોતા મિત્રો, વહેલી પરોઢના આ સુંદર સમયે સ્તવન કાર્યક્રમ થકી આપને મળતા આનંદ થાય છે. ઈશ્વરના વચનો અને ઈશ્વર સ્તુતિના સુંદર ગીતો સાથે નવા દિવસની શરૂઆત એ ખરેખર એક લાવો છે. પવિત્ર બાઇબલનું આ અદ્ભુત શિક્ષણ આપને દિવસ દરમિયાન જરૂરી તાજગી, માર્ગદર્શન અને દોરવણી આપનાર બની રહેશે. અમારો આ પ્રયાસ આપને જીવંત ઈશ્વર સુધી પહોંચવા એક સેતુ સમાન છે. તેથી આપ સર્વને અમારો કાર્યક્રમ સાંભળવા હાર્દિક આમંત્રણ છે.
પ્રિય મિત્ર, શક્ય છે કે કદાચ આજે તમે સૌ પ્રથમ વખત તમારો રેડિયો ચાલુ કરીને આ સ્તવન કાર્યક્રમ સાંભળી રહ્યા છો. તો મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર, કે જો તમે પ્રથમ વખત આ સ્તવન કાર્યક્રમ સાંભળી રહ્યા છો તો કૃપા કરીને અંત સુધી એ સાંભળવાનું ચાલુ રાખજો. હું તમને ખાતરી આપું છું કે આ કાર્યક્રમ સાંભળવાથી તમને અદ્ભુત એવા આશીષ મળશે, શાંતિ મળશે. કારણ કે મિત્ર, સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો સાથે મળીને અભ્યાસ કરીએ છીએ. અને જે શ્રોતા મિત્રો નિયમિત રીતે સ્તવન કાર્યક્રમમાં મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરે છે, એ લોકોનો એ અનુભવ છે કે ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવાથી સાચે સાચ જીવનમાં અદ્ભુત એવી શાંતિ અને અદ્ભુત એવા ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત થાય છે. આ દિવસોમાં મિત્ર, આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ સમુએલના પ્રથમ પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે સમુએલના પ્રથમ પુસ્તકના 9મા અને 10મા એમ બે અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે, જો કદાચ તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારું બાઇબલ તમારી સમક્ષ ખુલ્લું રાખજો. સમુએલનું પહેલું પુસ્તક આજે આપણે 9 અને 10 એમ બે અધ્યાય જોવાના છીએ. અને હા મિત્ર, મારી તમને નમ્ર વિનંતી છે સાથે સાથે કે સ્તવન કાર્યક્રમ સાંભળતી વખતે કૃપા કરીને તમારી સાથે તમારી નોટ અને પેન અવશ્ય રાખજો. એ માટે કે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જે અદ્ભુત બાબતો તમને જાણવા મળે તે તમારી નોટમાં નોંધી લઈ શકો. બરાબર ને? વારું, પ્રાર્થના કરીને ઈશ્વરના પવિત્ર વચનોના અભ્યાસમાં આગળ વધીએ. પ્રાર્થના કરીએ. અમારું સર્જન કરનાર અમારા ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. કારણ કે તમારા પવિત્ર વચનોના અભ્યાસ માટે તમે અમારા હૃદયોમાં ઝંખ ના મૂકો છો, અને પ્રભુ તમારા પવિત્ર વચનોના અભ્યાસ દ્વારા અમારા જીવનોમાં તમારા અદ્ભુત એવા આશીર્વાદો તમે અમને આપો છો. અમારી પ્રાર્થના છે પવિત્ર પિતા, સ્તવન કાર્યક્રમ સાંભળનાર પ્રત્યેક શ્રોતા મિત્રને આજે તમારા પવિત્ર વચનોમાંથી તમારો અદ્ભુત એવો દૈવી પ્રકાશ આપો અને અદ્ભુત એવો આત્મિક આશીષ આપો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં સાંભળો, આમેન. વારું, હવે મિત્ર આપણે જોઈશું તો સમુએલના પ્રથમ પુસ્તકના 9મા અને 10મા અધ્યાયમાં શાઉલને રાજા તરીકે પસંદ કરવામાં આવે છે અને શાઉલને રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવે છે. 9મા અધ્યાયથી સમુએલના પ્રથમ પુસ્તકનો એક બીજો મુખ્ય વિભાગ શરૂ થાય છે. પ્રથમ વિભાગમાં આપણે સમુએલનું વૃત્તાંત જોઈ ગયા. હવે આપણું ધ્યાન શાઉલ તરફ ખેંચવામાં આવે છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં જે વિચિત્ર વ્યક્તિઓ આપણા ધ્યાન ઉપર આવે છે મિત્ર, એમાં શાઉલ એવી એક વ્યક્તિ છે. બલઆમની જેમ શાઉલને સમજવો અઘરો છે. બાઇબલમાંના જૂના તેમજ નવા કરારમાં એવા કેટલાક વિચિત્ર પાત્રો આપણને મળે છે જે શાસ્ત્રમાં ઉપસી આવે છે. એ લોકો પ્રકાશમાં બહાર નીકળી તો આવે છે અને પોતાનો પડછાયો પણ જુએ છે, પરંતુ વળી પાછા અંધકારમાં સરકી જાય છે. પ્રથમ વખત જ્યારે આપણે શાઉલને મળીએ છીએ ત્યારે તે રાજા નથી હોતો. હું માનું છું મિત્ર કે રાજા શબ્દના સાચા અર્થમાં શાઉલ ક્યારેય રાજા નહોતો. હવે મારી સાથે સાથે સમુએલના પ્રથમ પુસ્તકના 9મા અધ્યાયની 1લી કલમ તમે જુઓ. અહીં લખ્યું છે, હવે બિન્યામીની કુળનો એક માણસ હતો, તેનું નામ કિશ હતું. તે શૂરવીર માણસ બિન્યામીન કુળના અફીઆહના દીકરા બખોરાથના દીકરા સરોરના દીકરા અબીએલનો દીકરો હતો. કિશ શાઉલનો પિતા હતો અને તે બિન્યામીનના કુળનો હતો. હવે આપણે યાકુબના 12 દીકરાઓનો ઇતિહાસ યાદ કરીએ તો બાઇબલમાં જે પ્રથમ પુસ્તક છે જૂના કરારના વિભાગમાં ઉત્પત્તિનું પુસ્તક, એમાં વર્ણવ્યા પ્રમાણે બિન્યામીનના કુળનો આરંભ યાકુબના સૌથી નાના દીકરા અને સૌથી પ્રિય દીકરા બિન્યામીનથી થયો હતો. બિન્યામીનના જન્મની સાથે જ તેની માતા મૃત્યુ પામી હતી. મૃત્યુ પામતી વખતે તેણે પોતાના દીકરાનું નામ બેનોની પાડ્યું, જેનો અર્થ થાય મારા દુઃખનો દીકરો. પરંતુ યાકુબે જ્યારે બાળક બિન્યામીન તરફ જોયું ત્યારે તેણે કહ્યું કે ના ના ના, આ દીકરો તો મારા જમણા હાથનો દીકરો છે, અને એટલે એણે એનું નામ બિન્યામીન પાડ્યું. આ બિન્યામીન બધાને પ્રિય હતો અને એના ભાઈઓ દ્વારા સુરક્ષિત પણ હતો. અને એ પછી આપણે જોયું હતું મિત્ર, એ પ્રમાણે ન્યાયાધીશોના પુસ્તકમાં બિન્યામીનના કુળની કતલ થઈ, કારણ કે બિન્યામીનના કુળે મહા ખતરનાક પાપ કર્યું હતું. બિન્યામીનના આ કુળમાંથી પ્રથમ રાજા આવે છે. હવે બીજી કલમ તમે જુઓ, તેને શાઉલ નામનો એક પુત્ર હતો. તે જુવાન અને સુંદર પુરુષ હતો. ઇઝરાયેલમાં તેના કરતાં વધારે સુંદર કોઈ નહોતો. તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો. આ યુવાન શાઉલ સુંદર હતો, શારીરિક રીતે એ રાજા જેવો દેખાતો હતો, પરંતુ આ એક એક્ટર હતો. એણે પોતાનો ભાગ એક્ટર તરીકે ભજવ્યો. હૃદયથી તો એ ક્યારેય રાજા નહોતો. ઇઝરાયેલી લોકો બહારના દેખાવ ઉપરથી પોતાના રાજાને પસંદ કરી રહ્યા હતા, વ્યક્તિના ચરિત્ર ઉપરથી નહીં. આજે આ બાહ્ય દેખાવ અનેક રાષ્ટ્રોને ખતરનાક પરિસ્થિતિમાં મૂકે છે. આપણો સૌથી ખતરનાક શત્રુ ટેલિવિઝન છે મિત્ર, ટીવી. યાદ રાખો મિત્ર, કોઈ પણ દેશને આખરે નિયંત્રિત કરનાર તો એ માણસ હશે જેની પાસે સારો ટીવી દેખાવ હશે. આવું શા માટે? આવું એટલા માટે કે આપણે લોકોને તેમના બાહ્ય દેખાવથી અને તેમની વાતો કરવાની રીતભાત ઉપરથી પસંદ કરીએ છીએ, નહીં કે તેમના ચારિત્ર ઉપરથી. જો આપણી પાસે ટીવી હોવાના બદલે એક્સરે હોય, એક્સરે મશીન, તો એ મનુષ્યના સાચા ચરિત્રને પ્રગટ કરી દે. ઇઝરાયેલી પ્રજાને રાજા જોઈતો હતો અને તેમને શાઉલ ગમી ગયો, કારણ કે શાઉલ સુંદર હતો, સૌથી ઊંચો હતો અને આકર્ષક હતો. એટલે ઇઝરાયેલી પ્રજામાં એના સિવાય રાજા જેવો દેખાવ બીજા કોઈનો હતો નહીં. શાઉલ ટીવીનો અને ચલચિત્રનો અભિનેતા બની શક્યો હોત. જે ભાગ એણે ભજવવાનો હતો એવો જ એ દેખાતો હતો અને એવો જ ભાગ એ ભજવી શકે એમ હતો. પણ મુશ્કેલી એ હતી કે એ હૃદયથી ક્યારેય રાજા નહોતો. ત્રીજી કલમ જુઓ, અને શાઉલના બાપ કિશના ગધેડા ખોવાઈ ગયા હતા, તેથી કિશે પોતાના દીકરા શાઉલને કહ્યું, હવે તારી સાથે આપણો એક ચાકર લઈને તું નીકળ ને જઈને ગધેડાની શોધ કર. હું જાણું છું મિત્ર કે ઈશ્વર પાસે રમૂજ કરવાનું ભાન છે. ઈશ્વરના વચનોમાં ઘણી ઠેકાણે રમૂજ આવતી હોય છે અને એટલે આપણે એ ચૂકી જઈએ એમ નથી. શાઉલ પોતાના પિતાના ગધેડા શોધવા નીકળ્યો છે
જ્યારે ઇઝરાયેલના ગધેડા રાજાને શોધી રહ્યા છે. આ બંને એકબીજાની સાથે બંધાવાના છે. આવી બાબત બને ત્યારે ઈશ્વર જરૂર હસી પડશે.
માનવ જાતનું આ કેવું અર્થઘટન છે એ જુઓ તમે. 5મી કલમ જુઓ, પછી તેઓ સુફ દેશમાં આવ્યા ત્યારે શાઉલે પોતાની સાથે પોતાનો જે ચાકર હતો તેને કહ્યું, ચાલ આપણે પાછા જઈએ, રખેને મારો બાપ ગધેડાની કાળજી છોડી દઈને આપણી ચિંતા કરવા લાગશે. શાઉલ અને તેના ચાકરે શાઉલના પિતાના ગધેડા શોધવા ચારે કોર શોધખોળ કરી મૂકી હતી, પરંતુ એમને એ ગધેડા મળ્યા નહીં. આખરે શાઉલે કહ્યું એના ચાકરને કે ચાલો ચલો ભાઈ, આપણે તો ઘેર પાછા વળીએ, કદાચ આપણે પણ ખોવાઈ જઈએ અને લોકો એ આપણી શોધખોળ કરવા માટે આપણી પાછળ માણસો મોકલવા પડે. આગળ 6-8 કલમોમાં કહ્યું છે, તેણે તેને કહ્યું, હવે જોને આ નગરમાં દેવનો એક ભક્ત રહેશે, તે પ્રતિષ્ઠિત માણસ, તે જે કહે છે તે સર્વ ખચિત ખરું પડે છે, તો આપણે ત્યાં જઈએ, કદાચ આપણે કયે માર્ગે જવું તે આપણને તે કહી શકશે. ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, પણ જો આપણે જઈએ તો તે માણસને ભેટ આપવા આપણે શું લઈ જઈએ, કેમ કે આપણા પાત્રોમાં રોટલી થઈ રહી છે અને દેવભક્તને ભેટ આપવા સારું કંઈ રહ્યું નથી, આપણી પાસે બીજું શું છે? તે ચાકરે શાઉલને પ્રત્યુત્તર આપ્યો કે જો મારી પાસે 5 શેકેલ રૂપું છે, તે હું એ ઈશ્વર ભક્તને આપીશ કે તે આપણને આપણો માર્ગ બતાવે. અહીં ઈશ્વર પવિત્ર આત્મા દેવે કેટલીક સમજૂતી મૂકી છે જે ઉપયોગી છે. 9મી કલમમાં કહે છે, પૂર્વે ઇઝરાયલમાં કોઈ દેવની સલાહ લેવાને જતો ત્યારે તે કહેતો કે ચાલો આપણે દ્રષ્ટા પાસે જઈએ, દ્રષ્ટા પાસે, કેમ કે હમણાં જે પ્રબોધક કહેવાય છે તે પૂર્વે દ્રષ્ટા કહેવાતો હતો. અહીં વિશેષણોમાં ફેરફાર થયેલો દેખાય છે. અગાઉ જે લોકો આગાહી કરતા એ લોકોને દ્રષ્ટા કહેવામાં આવતા હતા, પરંતુ ઈશ્વર જે વ્યક્તિ દ્વારા લોકોને પોતાની વાણી સંભળાવવા માગે છે એ વ્યક્તિને ઈશ્વર પ્રબોધક તરીકે ઓળખાવવા માગે છે. આ હકીકતથી સમુએલ ઈશ્વરના પ્રબોધકોમાંનો સૌ પ્રથમ પ્રબોધક બને છે. મિત્ર, જોકે મૂસાને પ્રબોધક તરીકે ઓળખાવવામાં આવ્યો છે ને, એમ છતાં પ્રબોધકોના પદમાં સમુએલ સૌ પ્રથમ પ્રબોધક છે. હવે શાઉલ અને તેનો ચાકર અલબત્ત સમુએલની વાત કરી રહ્યા છે. તમે મિત્ર હવે આગળ મારી સાથે સાથે સમુએલના પહેલા પુસ્તકના 9મા અધ્યાયની 14મી કલમ જુઓ. 14મી કલમ અહીં શું લખ્યું છે, અને તેઓ ઉપર ચડીને નગરમાં ગયા, તેઓ નગરમાં પેસતા હતા, તેવામાં જ જુઓ સમુએલ ઉચ્ચ સ્થાને જતા તેઓને મળ્યો. આનો અર્થ એ નથી થતો મિત્ર કે સમુએલે શાઉલ અને તેના ચાકરોનો વિરોધ કર્યો. આનો અર્થ તો એટલો જ થાય છે કે સમુએલ શાઉલ અને તેના ચાકરને રસ્તામાં જ મળી ગયો. 15મી કલમ કહે છે, હવે શાઉલના આવ્યાને એક દિવસ અગાઉ યહોવાએ સમુએલને જણાવ્યું હતું. એક પ્રશ્ન હંમેશા પૂછવામાં આવે છે મિત્ર, કે જૂના કરારમાં જ્યારે એવું વિધાન જોવા મળે છે કે યહોવાહે કહ્યું અથવા તો યહોવાહે જણાવ્યું, તો ઈશ્વર કઈ રીતે વાત વ્યવહાર કરતા હતા? હું માનું છું મિત્ર કે જ્યારે ઈશ્વરે કહ્યું એવું વિધાન હોય ત્યારે ઈશ્વર ખરેખર બોલ્યા હતા. વાત વ્યવહાર એ રીતે જ અસ્તિત્વમાં આવ્યો, એ શબ્દો દ્વારા અસ્તિત્વમાં આવ્યો. શાસ્ત્રના શબ્દો, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાંના શબ્દો ઈશ્વર દ્વારા પ્રેરિત કરાયા છે, ઈશ્વર દ્વારા પ્રેરિત કરાયા છે, વિચારો દ્વારા નહીં. ઈશ્વરે સમુએલને કહ્યું એવું વિધાન સૂચવે છે કે સમુએલે સાચે સાચ શબ્દો સાંભળ્યા. 16મી કલમમાં લખ્યું છે, કાલે આશરે આ વેળાએ બિન્યામિનના દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ, મારા ઇઝરાયલ લોક પર સરદાર તરીકે હું તેને તું તેનો અભિષેક કરજે. તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકને છોડાવશે, કેમ કે મારા લોકોનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેમના પર રહેમ નજર કરી છે. ઘણી બધી વાર મિત્ર ઈશ્વર આપણી અરજ આપણા માટે શ્રેષ્ઠ ના હોય તો પણ એનો હકારાત્મક ઉત્તર આપે છે. આપણને જે જોઈતું હોય એ માટે ઈશ્વર સામે આપણે રડ્યા જ કરતા હોઈએ, રડ્યા જ કરતા હોઈએ. તો ઇઝરાયેલી લોકો માટે ઈશ્વરે જે કર્યું એવું ઈશ્વર આપણા માટે પણ કરે છે. ઈશ્વર આપણી માગણી પૂરી કરે છે. ઇઝરાયેલી લોકો જ્યારે અરણ્યમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમણે ઈશ્વર પાસે માંસની માગણી કરી. ઈશ્વરે તેમને માંસ આપ્યું, પરંતુ ઇઝરાયેલી લોકોની કચકચને કારણે એમના આત્મિક જીવનોને ગંભીર અસર પહોંચી. એ જ કારણસર મિત્ર ઈશ્વરની ઈચ્છા અનુસાર અને ઈશ્વરના મહિમા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરવી જોઈએ. આપણી બધી જ વિનંતીઓ એ મજાગરા ઉપર આધારિત હોવી જોઈએ. હવે 17મી કલમ જુઓ. સમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ તેને કહ્યું, જો જે માણસ વિશે મેં તને કહ્યું હતું કે તે મારા લોક પર અધિકાર ચલાવશે તે આ છે. ઈશ્વરે ઇઝરાયેલી લોકોની વિનંતી માન્ય રાખી અને તેમને રાજા ઠરાવી આપ્યો. શાઉલ એવો માણસ હતો જેણે સમુએલ ઉપર પણ પ્રભાવ પાડ્યો આગળ આપણે વધીશું ત્યારે આપણને જણાશે મિત્ર કે સમુએલને શાઉલ માટે બહુ માન હતું અને શાઉલ જ્યારે નિષ્ફળ ગયો ત્યારે સમુએલને પારાવાર દુઃખ થયું હતું. 18-20 કલમોમાં આગળ લખવામાં આવ્યું છે. પછી શાઉલે સમુએલ પાસે દરવાજા આગળ જઈને કહ્યું, દસ્તાનું ઘર ક્યાં છે એ કૃપા કરીને મને કહે. સમુએલે શાઉલને ઉત્તર આપ્યો, હું જ એ દ્રષ્ટા છું, મારી આગળ ઉચ્ચ સ્થાને ચઢી જાઓ, કેમ કે આજે મારી સાથે તમારે જમવાનું છે અને આવતીકાલે હું તમને જવા દઈશ, તારા હૃદયમાં જે છે તે સર્વ હું તને કહી દેખાડીશ. શાઉલ ખરેખર તો ઈશ્વરની પસંદગીનો રાજા હતો જ નહીં, અર્થાત ઈશ્વરે ઇઝરાયેલી લોકોને જોઈતો હતો એવો જ રાજા આપ્યો. શાઉલ ઊંચો હતો, સુંદર હતો અને એક રાજા જેવી એની પ્રતિભા હતી. 21મી કલમ શું કહે છે? શાઉલે ઉત્તર આપ્યો કે શું હું ઇઝરાયેલના કુળોમાં સૌથી નાના એટલે બિન્યામિનના કુળનો નથી? વળી મારું કુટુંબ બિન્યામિન કુળના કુટુંબોમાં સૌથી નાનું નથી, તો તું મારી સાથે આવી વાત કેમ કરે છે? હવે આ કલમમાં શાઉલ બિલકુલ ગિદિયોન જેવી વાત કરે છે. ગિદિયોન યાદ છે તમને? એ બહુ નમ્ર હોય એવું લાગે છે. ન્યાયાધીશના પુસ્તકોમાં આપણે જોયું હતું, ન્યાયાધીશના પુસ્તકમાં ગિદિયોને શું કહ્યું હતું? 6:15 કલમ, તેણે તેને કહ્યું કે હે પ્રભુ, ઇઝરાયેલને હું શા વડે બચાવું? જો મનાશેમાં મારું કુટુંબ સૌથી ગરીબ છે અને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું. જોયું ને, આ શાઉલે બિલકુલ ગિદિયોનના જેવી જ વાત કરી છે ને. નમ્ર હોય એવું આપણને લાગે. આ ગિદિયોન આપણે વાંચ્યું એ પ્રમાણે જાણે કે એવું કહી રહ્યો હતો કે હું મારા કરતા કોઈ ઉતરતી વ્યક્તિ તમને બીજી નહીં મળે પ્રભુ, મારા કરતા બીજી કોઈ જ ઉતરતી વ્યક્તિ તમને નહીં મળે. હવે ગિદિયોન તો પ્રામાણિકપણે એ સત્ય કહી રહ્યો હતો. ગિદિયોન કા પુરુષ હતો અને એને મરણ તોલ બીક લાગી હતી. ઇઝરાયેલી પ્રજા યુદ્ધમાં હતી અને તેમની સંખ્યા અલ્પ હતી. કોની? ઇઝરાયેલી લોકોની. હવે શાઉલને તો બીક લાગવાનું કોઈ કારણ જ નહોતું ને. ઇઝરાયેલી પ્રજા કાંઈ ત્યારે યુદ્ધમાં નહોતી. શાઉલ તો એના પિતાના ખોવાઈ ગયેલા ગધેડાની શોધમાં નીકળ્યો હતો. જે મળી ગયા હતા એનું કામ તો પૂરું થઈ ગયું હતું. હું માનું છું મિત્ર કે આ બનાવટી નમ્રતા છે શાઉલની. હું માનું છું કે શાઉલને પૂરી ખાતરી હશે કે રાજા બની શકે તેવો પ્રભાવશાળી પ્રતિભા સંપન્ન વ્યક્તિ એ પોતે જ છે. 12-22 કલમ જુઓ. પછી સમીર શાઉલ તથા તેના ચાકરને દીવાનખાનામાં લઈ ગયો અને જેમને નોતરેલા નહોતા તેઓમાં તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા. તેઓ આશરે 30 જણ હતા. સમુએલે આગેવાનોના નાનકડા જૂથને પણ એકત્રિત કર્યું હતું. 23-27 કલમોમાં લખ્યું છે, અને સમુએલે રસોઈયાને કહ્યું કે જે વિભાગ મેં તને આપ્યો હતો, જે વિશે મેં તને કહ્યું હતું કે તે તારી પાસે રાખી મૂકજે, તે લાવ. રસોઈયાએ ઝાંગ તેના પરના માંસ સુદ્ધા લઈને શાઉલ આગળ મૂકી. સમુએલે કહ્યું, જો જે રાખી મૂકેલું છે તે તારી આગળ મૂકીને ખા, કેમ કે મેં લોકોને નોતર્યા છે એમ કહીને ઠરાવેલા અવસરને માટે તારે સારું તે રાખી મૂકેલું છે. એમ તે દિવસે શાઉલ સમુએલની સાથે જમ્યો. પછી ઉચ્ચ સ્થાનેથી ઉતરીને નગરમાં આવ્યા તેઓ. ત્યારે ઘરના ધાવા પર તેઓએ શાઉલને સારું પલંગ બિછાવ્યો અને તે સૂઈ ગયો. તેઓ પરોઢિયે ઉઠ્યા અને સુમારે સૂર્યોદયની સમયે એમ થયું કે સમુએલે શાઉલને ઘરના ધાબા ઉપર હાંક મારી કે ઉઠ, હવે હું તને વિદાય કરું. શાઉલ ઉઠ્યો અને તે તથા સમુએલ બંને બહાર ચાલી નીકળ્યા. નગરની ભાગળ આગળ તેઓ ઉતરતા હતા ત્યારે સમુએલે શાઉલને કહ્યું કે ચાકરને કહે કે તે આપણી આગળ ચાલ્યો જાય. અને તે ચાલ્યો ગયો, પણ તું હમણાં જરા ઊભો રહે કે હું તને દેવનું વચન કહી સંભળાવું. હવે એ લોકો એ જે ઔપચારિક બાબત કરવાની હતી એ જ કરી. એ દિવસે શાઉલ સમુએલની સાથે જમ્યો અને બંને વચ્ચે વાત વિમર્શ થયો, વાતચીત થઈ. હવે 10મા અધ્યાયની 1 કલમ જોશો. સમુએલનું પહેલું પુસ્તક 10મો અધ્યાય 1 કલમ જુઓ. પછી સમુએલે તેલની કુપ્પી લઈને તેમાંથી શાઉલના માથા પર તેલ રેડ્યું ને તેને ચુંબન કરીને કહ્યું કે શું યહોવાએ પોતાના વતન પર સરદાર થવા સારું તને અભિષિક્ત કર્યો નથી? સમુએલ શાઉલને રાજા તરીકે અભિષિક્ત કરે છે મિત્ર. 2 કલમ, આજ મારી પાસેથી ગયા પછી બિન્યામિનની સીમમાં સેલસા પાસે રાહેલની કબર આગળ તને 2 માણસો મળશે. તેઓ તને કહેશે કે જે ગધેડાની શોધ કરવા તું ગયો હતો તે તો મળ્યા છે, અને જો તારો બાપ ગધેડાની કાળજી કરવાનું છોડીને તમારે માટે ચિંતા કરતા કહે છે કે મારા દીકરા સંબંધી હું શું કરું, જ્યાં સુધી કિશને લાગે વળગે છે મિત્ર, ત્યાં સુધી એનો દીકરો શાઉલ ખોવાઈ ગયો છે. પરંતુ શાઉલ ગંભીર કાર્યોમાં પરોવાયેલો છે. શમુએલે શાઉલને રહેલની કબર પાસે અભિષિક્ત કર્યો છે, જે બેથલેહેમ પાસે બિન્યામિન કુળનો વિસ્તાર છે. હવે પાંચમી કલમ જુઓ. ત્યાર પછી દેવનો પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે ત્યાં તું આવશે, અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડનારા સહિત પ્રબોધકોની એક મંડળી ઉચ્ચ સ્થાનેથી ઉતરતી તને સામી મળશે અને તેઓ પ્રબોધ કરતા માલુમ પડશે. શાઉલ પોતાના ઘર તરફ પાછો ફરે ત્યારે રસ્તામાં તેને પ્રબોધકોની એક ટોળી મળવાની હતી. હવે અહીંયા પ્રશ્ન એક એવો થાય છે મિત્ર, કે શું શાઉલનું પરિવર્તન થયું? શું આ કલમ શાઉલના પરિવર્તનની સાબિતી છે? એક વાત ચોક્કસ છે, આ કંઈ અંતિમ પુરાવો નથી. નવમી કલમ જુઓ. અને એમ થયું કે શમુએલ પાસેથી જવાને તેણે પીઠ ફેરવી કે તરત જ દેવે તેને બીજું હૃદય આપ્યું અને તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરા થયા. જ્યારે શાઉલ શમુએલ પાસેથી ગયો ત્યારે શમુએલના મનમાં થયું હશે કે આહા હા હા હા, આ શાઉલ કેટલો સરસ જુવાન છે. પણ યાદ રાખો મિત્ર, શાઉલ સંબંધી શમુએલની માન્યતા ખોટી હતી. હવે દસમી અને અગિયારમી કલમ જોશો. જ્યારે તેઓ પર્વત પાસે આવે ત્યારે જુઓ, પ્રબોધકોની મંડળી તેને મળી અને દેવનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો અને તેઓની મધ્ય પ્રબોધ કરવા લાગ્યો. અને એમ થયું કે જેઓ પ્રથમ તેને ઓળખતા હતા તે સગળા લોકોએ જોયું કે જુઓ, એ તો પ્રબોધકોની સાથે પ્રબોધ કરે છે. ત્યારે તેઓએ એકમેકને પૂછ્યું કે કિશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ પ્રબોધકોમાં છે? ઈશ્વરનો આત્મા શાઉલ ઉપર આવ્યો અને તે પ્રબોધ કરવા લાગ્યો. તેને જાણનારા લોકો પૂછવા લાગ્યા કે શું શાઉલ પ્રબોધકોમાંનો એક છે? શાઉલને કશુંક થઈ ગયું હતું. ઈશ્વર શાઉલને એક તક આપી રહ્યા હતા મિત્ર. ઈશ્વરે શાઉલથી કશું પાછું રાખ્યું નહોતું અને એમ છતાં પણ એ નિષ્ફળ ગયો. સોળમી કલમમાં શું કહે છે? અને શાઉલે પોતાના કાકાને કહ્યું કે ગધેડા મળ્યા છે, એમ તેણે અમને સ્પષ્ટ કહ્યું. પણ રાજ્યની જે વાત વિશે શમુએલ બોલ્યો હતો તે સંબંધે તેણે તેને કહ્યું નહીં. શાઉલે આ વિશે મૌન જાળવ્યું, મૌન જાળવ્યું. 17-19 કલમોમાં લખ્યું છે કે શમુએલે લોકોને બોલાવીને મિસ્પામાં યહોવાની આગળ ભેગા કર્યા અને તેણે ઇઝરાયેલ પુત્રને કહ્યું કે ઇઝરાયેલનો દેવ યહોવા આમ કહે છે કે હું મિસરમાંથી ઇઝરાયેલને કાઢી લાવ્યો ને મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યા. પણ તમારો દેવ જે પોતે તમારી સર્વ વિપત્તિઓમાંથી તથા તમારા સંકટોમાંથી તમને છોડાવે છે તેને આજે તમે નકાર્યો છે ને તમે તેને કહ્યું છે કે અમારા ઉપર તો રાજા ઠરાવી આપ, તો હવે તમારા કુળો પ્રમાણે ને તમારા હજારો પ્રમાણે યહોવાની આગળ હાજર થાઓ. જ્યારે ઇસ્રાયેલી લોકોએ ઈશ્વર પાસે રાજાની માંગણી કરી અને શાઉલને રાજા તરીકે સ્વીકાર્યો ત્યારે એનો અર્થ એ થયો કે એમણે ઈશ્વર તરફ પોતાની પીઠ ફેરવી લીધી. મિત્ર, શાઉલનો રાજા તરીકે એમણે કરેલા સ્વીકારનો અર્થ એ થાય કે તેમણે ઈશ્વરનો બહિષ્કાર કર્યો, ઈશ્વરનો નકાર કર્યો. 21-22 કલમમાં લખવામાં આવ્યું છે, પછી બિન્યામિનના કુળને તેઓના કુટુંબો વાર તે નજીક લાવ્યો ત્યારે માદ્રીનું કુટુંબ માન્ય થયું. પછી કિશનો દીકરો શાઉલ માન્ય થયો, પણ તેઓએ તેને શોધ્યો ત્યારે તે મળ્યો નહીં. માટે તેઓએ યહોવાને વળી પૂછ્યું કે તે માણસ હજી અહીં આવ્યો છે કે નહીં. ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો કે જુઓ, તે સામાનમાં સંતાયેલો છે. કેવી આ અદ્ભુત વાત છે, આશ્ચર્યજનક વાત છે મિત્ર. જ્યારે લોકો સમક્ષ શાઉલને રાજા તરીકે રજૂ કરવાનો સમય આવ્યો ત્યારે શમુએલ શાઉલને શોધી શક્યો નહીં. આ ઊંચો પહોળો મોટો શાઉલ એક નાના બાળકની જેમ વર્તે છે, એ જુઓ તમે, એ સામાનમાં જઈને સંતાઈ ગયો. લોકોએ એને શોધીને બહાર લાવવો પડ્યો. મારી માન્યતા પ્રમાણે આ બનાવટી નમ્રતા છે મિત્ર. એના ઉપર રાજા તરીકે અભિષિક્તનું તેલ રેડવામાં આવ્યું છે. જો તેને રાજા તરીકે કામ કરવાની અને ઈશ્વરની સેવા કરવાની તક આપવામાં આવી છે તો એણે જાહેરમાં બહાર આવીને રાજા તરીકે વર્તવું જોઈએ. 24મી કલમ શું કહે છે? શમુએલે સર્વ લોકોને કહ્યું કે યહોવાએ જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો કે તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી. ત્યારે સર્વ લોકોએ પુકાર કરીને કહ્યું કે રાજા ઘણું જીવો અને ઈશ્વર લોકોને પણ બચાવો. સૌ પ્રથમ વખત આ પુકાર કરવામાં આવ્યો છે કે રાજા ઘણું જીવો 25મી કલમમાં લખ્યું છે, પછી સમુએલે લોકોની રાજનીતિ કઈ સંભળાવી ને તે પુસ્તકમાં લખીને યહોવાની આગળ તે રાખી મૂક્યું, પછી સમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘેર વિદાય કર્યા. સમુએલે લોકોને રાજનીતિની જાણ કરી અને રાજનીતિ વિશે એક પુસ્તક લખ્યું. ખેર મિત્ર, ફરી મળીએ ત્યારે આપણે સમુએલના પ્રથમ પુસ્તકમાં આગળ વધીશું અને ઈશ્વરના પવિત્ર વચનોમાંથી સમુએલના પ્રથમ પુસ્તકના 11 અને 12 એમ બે અધ્યાયોનો અભ્યાસ કરીશું. તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને સમુએલનું પહેલું પુસ્તક 11મો અને 12મો અધ્યાય તમે વાંચી રાખજો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન.
સાંભળ્યું ને મિત્રો, આધ્યાત્મિક વાનાઓની તૃપ્તિ એટલે જ સ્તવન કાર્યક્રમ. પવિત્ર પુસ્તક બાઇબલનો અભ્યાસ કરવા અમારો આ કાર્યક્રમ આપને સહાયરૂપ છે. જો આપ જીવંત ઈશ્વર વિશે અને બાઇબલ વિશે વધારે જાણવાની ઈચ્છા રાખો છો તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે કાર્યક્રમ સ્તવન, ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયા, પોસ્ટબોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. અમારું ઇમેઇલ એડ્રેસ છે gujaratittb@radio882.com. gujaratittb@radio882.com. અમારો ટોલ ફ્રી નંબર છે 1800-233-2662, 1800-233-2662. સારું મિત્રો, આજ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ધન્યવાદ.